નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને અનુદાન મળશે. ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને દેશભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિ સાથે થઈ રહેલી ઉજવણી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર SCA પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ ઇન એઇડ મંજૂર કરવાની પણ મંજૂરી આપી છે. કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના રમતવીરો ભાગ લેશે. અમદાવાદ એક આદર્શ યજમાન શહેર છે, જે વિશ્વકક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને જીવંત રમતગમત સંસ્કૃતિ પ્રદાન કરે છે. રમતગમત ઉપરાંત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પ્રવાસનને પ્રોત્સાહન આપવા, રોજગારી પેદા કરવા અને લાખો યુવા રમતવીરોને પ્રેરણા આપવા પર કાયમી અસર છોડશે. આવી વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ઇવેન્ટ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના જગાડશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી લાઇનનો અંદાજિત ખર્ચ 2526 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થશે. નવી રેલ લાઇન ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટમાં હડપ્પાના સ્થળો ધોળાવીરો, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લાને પણ આવરી લેવામાં આવશે. આ રેલવે લાઇનથી 13 નવા રેલવે સ્ટેશન ઉમેરવામાં આવશે, જેનો લાભ 866 ગામો અને લગભગ 16 લાખ લોકોને મદદ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. મંત્રીમંડળે 31 ડિસેમ્બર 2024 લોનની મુદત લંબાવીને 31 માર્ચ 2030 સુધી કરી છે. યોજનાનો કુલ ખર્ચ 7332 કરોડ રૂપિયા છે. પુનર્ગઠિત યોજનાની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ અને બીજા હપ્તામાં લોનની રકમમાં વધારો, બીજી લોન ચૂકવનારા લાભાર્થીઓ માટે યુપીઆઈ લિંક રૂપે ક્રેડિટ કાર્ડની જોગવાઈ અને છૂટક અને જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ કેશબેક પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર અને દેશના ઉદ્યોગો ખૂબ જ મજબૂત છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદવા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા શ્રી સિંહે કહ્યું કે સરકાર ચોક્કસપણે દેશને કોઈ નુકસાન થવા દેશે નહીં.
Our economy is very strong. We will definitely not let our country suffer. We are taking appropriate steps that it does not harm our economy. The world is always changing. The political climate, the investment climate, it always changes. And we are well prepared to meet up with any eventuality. Our economy is growing, is strong, resilient, and we will match and meet these coming challenges.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવે આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય નાગરિકોના જીવન સાથે રમત રમવાના પરિણામોનો સામનો કરવો પડશે. શ્રી શાહે આજે ઓપરેશન મહાદેવમાં ભાગ લેનારા સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFના જવાનોને મળ્યા અને તેમનું સન્માન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી લોકોને સંતોષ મળ્યો, પરંતુ ઓપરેશન મહાદેવે તે સંતોષને વિશ્વાસમાં પરિવર્તિત કરી દીધો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે બાયોટેકનોલોજીમાં પ્રારંભિક રોકાણ અને નવીનતા ભારતને અન્ય દેશો કરતાં આગળ લઈ જશે અને ભવિષ્યમાં મોટા ફાયદા લાવશે. આજે નવી દિલ્હીમાં ડોક્ટર સિંહે કહ્યું કે સરકારની BioE3 નીતિને બાયોટેકનોલોજીના એક સમયે ઉપક્ષિત ક્ષેત્રને યુવાનોમાં સૌથી વધુ માંગવામાં આવતા વિષયોમાંનું એક બનાવ્યું છે. આ ક્ષેત્રે ઉત્તમ વિકાસની સંભાવના દર્શાવી છે અને 2030 સુધીમાં અર્થતંત્રમાં 300 અરબ ડોલરનું યોગદાન આપવાનો અંદાજ છે. સંશોધન તારણો માત્ર ભારત માટે જ નહીં પરંતુ બાકીના વિશ્વ માટે પણ સુસંગત રહેશે. જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ગઈકાલે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સીઆરપીએફે ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી હતી અને તેમને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે એસડીઆરએફ, એનડીઆરએફ, અર્ધલશ્કરી દળો, સેના અને વાયુસેનાના અધિકારીઓ સતત નાગરિક વહીવટીતંત્ર સાથે સંકલન કરી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ઉત્તર રેલવેએ 45 જેટલી ટ્રેનો રદ કરી છે અને 25 ટ્રેનોને અધવચ્ચે અટકાવી દીધી છે. દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. તેને વિનાયક ચતુર્થી પણ ગણેશ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસ 10 દિવસના ઉત્સવની શરૂઆત થાય છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સીજીડીએન ચિવેંગાએ કહ્યું કે આફ્રિકા અને ભારત મજબૂત ઐતિહાસિક સંબંધો ધરાવે છે. બંને દેશો ટેકનોલોજી, નવીનતા, વૈવિધ્યકરણ અને માળખાગત વિકાસ પર ભાર મુકતી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ ભારત આફ્રિકા વ્યાપાર સમિટને સંબોધતા ડોક્ટર ચિવેંગાએ કહ્યું કે ઝિમ્બાબ્વે વ્યવસાય માટે ખુલ્લું છે. ભારત અને આફ્રિકા બંનેના આર્થિક અને સામાજિક ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરતી લાંબા ગાળાની ભાગીદારી બનાવવા અને નવીનતા, સામાજિકકરણ અને વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા માટે મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં આજે સવારે કાબુલ નજીક અરગંડી વિસ્તારમાં પેસેન્જર બસ પલટી જતા 25 લોકો માર્યા ગયા અને 27 અન્ય ઘાયલ થયા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર કંદહારને કાબુલ સાથે જોડતા હાઇવે પર અકસ્માત બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે થયો હતો. ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા છે. રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના 6 પ્રદેશોમાં ઉર્જા અને ગેસ પરિવહન માળખા પર મોટા પાયે ડ્રોન હુમલા કર્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાઓથી પોલ્ટાવા, સુમી અને ચેનહિવ પ્રદેશમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પાકિસ્તાનમાં ગરીબી વધી છે અને 44.7% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. નાણાકીય કટોકટી વધુ ખરાબ થતી જાય છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF લોન પર નિર્ભરતા રહેતી હોવા છતાં સંરક્ષણ ખર્ચમાં 20% વધારો થયો છે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સર્જન ક્ષેત્રો માટે ફાળવણીમાં લગભગ 7% ઘટાડો કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઓડિશા, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જેનામાનીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં જમ્મુમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ NHRC એક બહેરી અને મૂંગી મહિલા પર થયેલા કથિત સામૂહિક બળાત્કારના કેસમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને નોટિસ ફટકારી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. બિડ સ્વીકારાય તો ગુજરાત રાજ્યને અનુદાન મળશે. ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને દેશભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિ સાથે થઈ રહેલી ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.